સમયસાર ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસારનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 31મી આપણે કરી રહ્યા છીએ. 31મી ગાથાનો ગાથાર્થ અને ટીકા આપણે કર્યા છે. આજે હવે 31મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી ગાંધી સ્વામીએ જે પ્રવચન આપ્યા એમાંથી કેટલાક વચનામૃતો આપણે લઈએ. મૂળ 31મી ગાથામાં વાત એ છે કે જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે, જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે એ જીતેન્દ્રિય છે. અને કઈ રીતે જીતી લીધી છે? તો કે જ્ઞાન સ્વભાવ વડે આત્માને જાણીને ઇન્દ્રિયોને જીતી લીધી છે. અને બીજી વાત એમાં એ કહેવામાં આવી કે ઇન્દ્રિયો એટલે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય, એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવી. અને પછી એ જીતેન્દ્રિય જેમણે આત્માને અન્ય દ્રવ્યોથી અધિક જાણ્યો છે તો પછી એ આત્માને કેવો જાણ્યો છે એની વાત આવી. એટલે એ પ્રમાણે અહીંયા મૂળ ગાથામાં જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેવો ખરેખર જીતેન્દ્રિય કહે છે. આ વાત છે. એમાં આપણે આજે પ્રવચન રત્નાકરમાંથી વાત લઈએ. તો પ્રવચન રત્નાકરમાં પાના નંબર 121, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 133, પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં પાનું 121, અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 133, એમાં છેલ્લો પેરેગ્રાફ, ત્યાંથી આપણે શરૂ કરીએ. છેલ્લા પેરેગ્રાફમાં જે અગાઉની ગાથા આવી એના અનુસંધાનમાં આ વાત કહેવામાં આવી છે, એ રીતે આખું લેવામાં આવ્યું છે, ગુરુદેવે સમજાવ્યું છે. કેમ કે આપણે જાણીએ છીએ કે છેલ્લે વાત આવી હતી કે શિષ્યનો પ્રશ્ન એમ હતો કે જેમ નગરના વર્ણનથી રાજાનું વર્ણન યથાર્થપણે થઈ શકે નહીં, એ રીતે એ શરીરના સ્તવનથી આત્માની સ્તુતિ થઈ શકતી નથી. તો પછી તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કોને કહે છે? અને એના જવાબરૂપે આ નિશ્ચય સ્તુતિ કરવામાં આવી છે. એટલે અહીંયા આગળ કહે છે કે આત્મા જ્ઞાયક સ્વભાવી વસ્તુ છે અને આ શરીર પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો છે તે જડ છે. આ વાત આપણે ટીકામાં આવી ગઈ છે. તથા એક એક વિષયને જે ખંડ ખંડપણે જાણે છે તે ભાવેન્દ્રિયો ક્ષયોક્ષમ જ્ઞાન પણ ખરેખર ઇન્દ્રિય છે. ક્ષયોક્ષમ જ્ઞાન જે એક એક વિષયને જાણનારું છે, ઇન્દ્રિયોના એક એક વિષયને જાણનારું જ્ઞાન તે ક્ષયોક્ષમ જ્ઞાન, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે. અને પેલી જળ ઇન્દ્રિયો જે શરીરના અંગો છે તે શરીર પરિણામને પ્રાપ્ત જળ ઇન્દ્રિયો જેમ જ્ઞાયકનું પરજ્ઞેય છે તેમ શબ્દ રસ રૂપ ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરજ્ઞેય છે. શરીર પરિણામને પ્રાપ્ત એ દ્રવ્યેન્દ્રિયો છે, એ જળ છે, એના પરિણામ એ શરીરના પરિણામ છે. એટલે એ તો પરજ્ઞેય છે. આ જ્ઞાયક ભગવાન આત્મા માટે એ પરજ્ઞેય છે, શરીર આખું પરજ્ઞેય છે, ઇન્દ્રિયો પણ પરજ્ઞેય છે. દ્રવ્ય ઇન્દ્રિયો એટલે આ જે જળ ઇન્દ્રિય શરીરમાં છે તે એ બધી તો પરજ્ઞેય છે. આ તો સમજાય એવું છે. પણ અહીંયા આગળ વાત જે બીજી કરવામાં આવી કે તેવી જ રીતે શબ્દ રસ રૂપ ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો, એ પાંચેય ઇન્દ્રિયો છે, એનું જ્ઞાન કરનાર ભાવેન્દ્રિય છે. એટલે એ દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જે જાણવામાં આવે છે એનો અર્થ, એનું જ્ઞાન, એની સમજ, એને જાણનાર એ ખંડ ખંડ જ્ઞાન, એક એક ઇન્દ્રિયના વિષયને જાણનારું જ્ઞાન એટલે ખંડ ખંડ જ્ઞાન, એ ક્ષયોપશમિક જ્ઞાન છે, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. એટલે એ ઇન્દ્રિયના વિષયો જે શબ્દ છે, રસ છે, રૂપ છે, ગંધ છે, સ્પર્શ, એ બધાને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરજ્ઞેય છે. એટલે નિશ્ચયથી એ પરજ્ઞેય જ છે, આ જ્ઞાયક ભગવાન આત્મા કે એને જાણનારો જ છે, એનો કરનારો નથી, એનો ભોગવનારો નથી, એમ અહીંયા તો કહેવું છે. એ બધું પરજ્ઞેય જ છે. આમાં એક બીજી વાતનો પણ એવો અર્થ નીકળે છે કે એ ભાવેન્દ્રિયો તે ખંડ ખંડ જ્ઞાન છે, અને ભાવેન્દ્રિય જે છે એ દ્વારા એનો અનુભવ કરે છે ઇન્દ્રિયોના વિષયોનો. એટલે એ કરતા ભોગતા થાય છે, આપણે એમ જાણીએ છીએ, પણ એને વ્યવહારને એનું કથન કહેવામાં આવે છે. કેમ કે ખરેખર તો આત્મા પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય કંઈ પણ કરતો નથી. એટલે એ કરતા થાય છે તો પણ એ પોતે પોતાના સ્વરૂપનો કરતા છે, અને ભોગતા છે તો પણ એ પોતાના સ્વરૂપનો, એમાંથી જે આનંદ આવે છે એનો ભોગતા છે. એટલે એને એ ખંડ ખંડ જ્ઞાન રૂપે એનું કરતા ભોગતાપણું જે છે એ એનું નથી. નિશ્ચયથી તો એનો પણ જાણનારો જ છે, એ નિશ્ચયથી તો એનો જાણનારો જ છે. એટલે નિશ્ચયથી એ બધું પરજ્ઞેય છે, એ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય બંને પરજ્ઞેય છે. નાયક ભગવાન આત્માનું તે સ્વજ્ઞેય નથી. તેનું સ્વજ્ઞેય તો ધ્રુવ ત્રિકાળ નાયક છે, ત્રણેય કાળે એ જ્ઞાન સ્વભાવી આત્મા છે, એ સ્વજ્ઞેય છે, એનું સ્વજ્ઞેય છે. તેમજ ભાવેન્દ્રિયોથી જણાતા જે શબ્દ રસ ગંધ સ્પર્શ આદિ પર પદાર્થો તે પર પરજ્ઞેય છે, તે પણ પરજ્ઞેય છે. સ્વજ્ઞેય પણ એ જાણવા લાયક અને પર તરીકે જાણવા લાયક એ પરજ્ઞેય, એ બંનેની એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ. સ્વજ્ઞેય તરીકે જાણવા લાયક જ્ઞાયક પોતે અને પરજ્ઞેય તરીકે જાણવા લાયક આ ઇન્દ્રિયો અને એના વિષયો, એ બંનેની એકત્વ બુદ્ધિ, બંનેને એક રૂપે માનવા એ મિથ્યાત્વ, એ અજ્ઞાન, એ જ સંસારનો ભાવ છે. એ ત્રણેયને દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેમના વિષયભૂત પદાર્થોને જે જીતે, એટલે કે પરજ્ઞેય તરફનું લક્ષ્ય છોડીને સ્વજ્ઞેય જે શુદ્ધ જ્ઞાયક ભાવ સ્વરૂપ આત્મા છે તેનો અનુભવ કરે, તેને જાણે એટલે કે આત્માને જાણે, એને વેદે અને માને, તે સમ્યક દ્રષ્ટિ છે. જે જ્ઞાયક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે, આનંદનો દરિયો છે, એનો જે અનુભવ કરે, એને જાણે અને એવા આનંદને સુખને જે વેદે છે અને એની જે શ્રદ્ધા કરે છે એ સમ્યક દ્રષ્ટિ છે. અને તેને કેવળીની સાચી અથવા નિશ્ચય સ્તુતિ હોય છે. આ અધિકારમાં મુનિની પ્રધાનતાથી વાત છે. સમ્યક દ્રષ્ટિ પણ એમાં આવી જાય છે. ધર્મની શરૂઆતની આ ગાથા છે. છઠ્ઠી અને અગિયારમી ગાથામાં આ જ વાત છે. અહીં તેનું જુદી રીતે કથન કર્યું છે. હવે આગળ પાના નંબર 122 ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 134 અહીંયા ગાથા 31ની ટીકા ઉપર ગુરુદેવનું પ્રવચન છે એમાં આપણે બીજો પેરેગ્રાફ લઈએ. એમાં કહે છે કે હવે ઇન્દ્રિયોને કેમ જીતવી એની વિશેષ વાત કરે છે. ટીકામાં નિરવધિબંધ પર્યાય વશેન એ શબ્દ પડ્યા છે. નિરવધિબંધ પર્યાય વશેન એટલે અનાદિ અમર્યાદિત બંધ પર્યાયના વશે એમ લીધું છે. જો કર્મના બંધને મર્યાદા નથી તે અનાદિ છે. અનાદિથી છે કર્મના બંધ, અનાદિથી છે એ બદલાયા કરે છે પણ છે તો ખરા ને. કર્મનો બંધ એને છે જ, એટલે તો એ અનાદિથી સંસાર અવસ્થામાં રહ્યો છે. ભાવ એ અનેક પ્રકારના એ વિભાવ ભાવ રૂપે પરિણમે છે, નવા નવા કર્મ બાંધે છે, જૂના કર્મ જે છે એની નિજરા થાય છે, નવા કર્મ બાંધે છે અને ભવના પરિભ્રમણ કરે છે. એટલે કર્મના બંધને મર્યાદા નથી તે અનાદિ છે. જેમ ખાણમાં સોનું અને પથ્થર બંને અનાદિના ભેગા છે તેમ આનંદ સ્વરૂપ આત્માના સંબંધમાં નિમિત્ત રૂપે જળ કર્મની બંધ અવસ્થા અનાદિની છે. એટલે કે જેમ આપણે સોનું ખાણમાંથી કાઢીએ તો સોનું અને માટી બંને ભેગા હોય, સોનાની ઓર નીકળે, એથી સોનાના ગઠ્ઠા નથી નીકળતા, એવી રીતે એ સોનું અને માટીની જેમ આ ભગવાન આત્મા અને કર્મો એ એક સાથે રહેલા છે પણ બંને છે તો ભિન્ન અને બંનેને જુદા પાડી શકાય છે. જેમ એ સોનાની ઓરમાંથી સોનાને અને માટીને, પથ્થરનો ભાગ કે માટીનો ભાગ જે છે એને જુદો પાડી અને શુદ્ધ સોનું પ્રાપ્ત કરી શકાય છે, એવી રીતે આ ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ ત્રિકાળ જ્ઞાયક છે. એને એ કર્મોથી જુદો પાડી શકાય છે. એ મુક્ત સ્વરૂપ છે એટલે એને એવા મુક્ત સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય છે. તો એ વાત અહીંયા કરી. અજ્ઞાની બંધ પર્યાયના કારણે નહીં પણ બંધ પર્યાયને વશ થઈને પરને પોતાના માને છે. બંધ પર્યાય એટલે કર્મ બંધ તો અનાદિના છે એ વાત પહેલા વાત સમજાવી અને હવે આગળ એ વાત લીધી જે ગાથાની ટીકામાં આવી છે કે અજ્ઞાની એ બંધ પર્યાયના કારણે નહીં. બંધ પર્યાય એટલે કે કર્મ બંધ છે એવી એની અવસ્થા છે એને લીધે થઈને નહીં, એની કર્મને કારણે જે અત્યારે અવસ્થા છે એ બંધ પર્યાય કહેવાય. બંધ પર્યાય એટલે શું કે કર્મને કારણે એની જે અવસ્થા છે એ પર્યાય, કર્મ બંધ સહિતની જે અવસ્થા છે તે. એટલે એને કારણે નહીં પણ બંધ પર્યાયને વશ થઈને, એટલે પેલું કર્મ છે એ એનું કંઈ કરાવે છે એમ નહીં પણ એ પોતે એને વશ થઈ જાય છે. પોતે એને વશ થાય છે એટલે પોતે એમ માને છે કે હું મનુષ્ય છું, હું રમેશ છું, એ બધું માનનારો પોતે છે. એ કર્મો એને કંઈ કરાવતા નથી કે તું આમ માન્યતા કર, એટલે વસ્તુ એ પોતે જાતે થાય છે. પોતે અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે અને પ્રમાદને કારણે એ પોતે એવા બંધ પર્યાયને વશ થાય છે અને પરને પોતાના માને છે. જે પોતાના નથી એને પોતાના માને છે, શરીર આદિને પોતાના માને છે. ભગવાન આત્મા ચિદ્ઘન જ્ઞાયક સ્વરૂપ છે. તેના અનુભવથી સમ્યક દર્શન અથવા ધર્મ પ્રગટ થાય છે. પરંતુ અજ્ઞાની જડ કર્મને વશ થઈને અધર્મને સેવે છે. એમાં બીજા કોઈનો વાંક નથી, એ કર્મનો વાંક નથી, કર્મ કંઈ કરાવતું નથી. આ શ્રદ્ધા બરાબર કરવાની છે. અત્યારે વર્તમાનમાં તો એમ જ ચાલી રહ્યું છે કે કર્મ બધું કરે, કર્મ બધું કરે, કર્મને ભગવાન બનાવી દીધા છે. અને હિન્દુમાં જેમ માન્યતા છે કે ભગવાન બધું કરે, ઈશ્વર બધું કરે એવી માન્યતા છે, અને અહીંયા જૈનોમાં એવી માન્યતા છે કે બધું કર્મ કરે. તો ભલા માણસ તું તો સાવ નિર્માલ્ય થઈ ગયો. ભગવાન આત્મા નિર્માલ્ય થઈ જાય જો કર્મ બધું કરતો હોય તો કોઈ જીવ મુક્તિ પામે જ નહીં, કોઈ જીવનો મોક્ષ થાય જ નહીં. કર્મ કંઈ કરતું નથી, કર્મને સ્થિતિ બંધ છે ને, એની સ્થિતિ થતા એ તો ખરી જવાનું જ છે. તમે કંઈ નહીં કરો તો પણ એ ખરી જવાનું છે. માત્ર કર્મ નવા ન બંધાય એટલું જ ધ્યાન રાખવાનું છે. એટલું ધ્યાન રાખે તો પણ બધા કર્મો ખરી જાય, એટલી જ જાગૃતિ રાખવાની છે. ખરેખર તો કરવાનું શું છે, પોતાનું સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ જ છે. નવા કર્મ નથી બાંધતો તો પછી કર્મ રહેવાના જ નથી, એના સ્થિતિ બનશે. કોઈ કર્મ કાયમ રહેવાનું નથી, કોઈ સંયોગો કાયમ રહેતા નથી. જો સામાન્ય વાત કરીએ તો એને માટે પણ આ વાત સમજવા જેવી છે કે જીવનમાં એવા કેટલાય પ્રસંગો બને, કેટલાય એવા લોકો સાથે મળવાનું થાય, કેટલાય એવા સંયોગો આવે, ગમતા ન ગમતા અણગમતા ઘણું બધું થાય, તે વખતે આપણે નકામા અપસેટ થઈ જઈએ છીએ, અપસેટ થઈ જઈએ છીએ ને, આડ ધ્યાન કરી બેસીએ છીએ, ખૂબ ખૂબ આડ ધ્યાન થાય છે, દુઃખ લાગે છે, બધું થાય છે ને. અને ઘણી વખત તો કેટલાક લોકો એવા સ્ટેપ પણ લઈ લે છે જે ન લેવા જેવા જોઈએ એવા. આ બધું જે થઈ રહ્યું છે એમને પણ આ સમજવા જેવું છે કે કોઈ કર્મ છે એનો ઉદય આવ્યો છે તો એ કંઈ કાયમ રહેવાનો છે? કોઈ કર્મ કાયમ રહેતું નથી, કોઈ કર્મના ઉદય કાયમ રહેવાના હોતા જ નથી. એનો એક સમયગાળો છે, એટલા ગાળા પૂરતા એ રહેશે કે પછી બધું ચાલ્યું જવાનું છે. એટલે એમ કરી અને એને પોતે પોતાની શાંતિને જાળવી રાખવી જોઈએ. ગમે તેવા ખરાબ પ્રસંગો આવે, ગમે તેવા ખરાબ સંયોગો આવે, તો એ સંયોગો કંઈ કાયમ રહેવાના નથી એવો મનમાં બરાબર એને નિર્ણય લઈ અને પોતાના સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ કરવો જોઈએ. વિપરીત સંયોગો છે, અનુકૂળ સંયોગો નથી, પ્રતિકૂળતાઓ ઘણી છે, વાત બરાબર છે. હોય એવું પૂર્વે જેવા કર્મ કર્યા છે, જેવા બંધ કર્યા છે, એ પ્રમાણે એવા ઉદયો આવશે. પાપનો ઉદય કોને નથી આવતો? બધાને આવે. પૂર્વે પાપ બંધ થયો છે, શુભ ભાવ થયા છે, તો પાપનો બંધ પડ્યો છે તો એ ઉદયમાં આવશે એ કર્મ. તેથી કરીને નાસીપાસ થવા જેવું નથી, નિરાશ થવા જેવું નથી, કેમ કે કોઈ પણ કર્મનો ઉદય આવવાનો છે તે વાત નિશ્ચિત છે. પણ એ પછી ચાલ્યું જશે, એ કર્મ ખરી જશે, ઉદય આવ્યા પછીથી એ કર્મ રહેતું નથી. એટલે કોઈ એ વસ્તુ કંઈ શાશ્વત નથી, એ કાયમી નથી, એ બધી ક્ષણિક વસ્તુ છે. એનાથી ભય પામવા જેવું નથી, એનાથી પોતાની શાંતિને હણી નાખવા જેવું નથી, પોતાની સ્વસ્થતાને બગાડવા જેવું નથી. કોઈ કર્મ કાયમ બેસી રહેતું નથી, આટલી વાતનો બરાબર નિર્ધાર કરી અને જ્યારે જ્યારે એવા પ્રસંગ આવે ત્યારે ત્યારે પોતે જાતે જ એને યાદ કરીને પોતાની સ્વસ્થતાને પાછી મેળવવી જોઈએ કે ના, હું ભગવાન આત્મા છું અને અનંત ગુણોનું પિંડ છું, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં હું ભગવાન તરીકે આવ્યો છું, તો પછી હું એવા મારા સિદ્ધ સમાન સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરું. એમ કરી અને એને જે પુરુષાર્થ કરવો છે એ પુરુષાર્થ તરફ વળવું જોઈએ. અહીંયા વાત કરી છે કે અજ્ઞાની જડ કર્મને વશ થઈને અધર્મને સેવે છે. એને કોઈ કહેતું નથી, કર્મ કહેતું નથી કે તું આમ કર, છતાં પણ એ એમ કરી રહ્યો છે. પર્યાયમાં પરને વશ થવાનો ધર્મ એટલે યોગ્યતા, અહીંયા ધર્મનો અર્થ અહીંયા યોગ્યતા કરવાનો છે. પર્યાયમાં પરને વશ થવાની યોગ્યતા એનામાં છે, પણ એથી કરીને એને પર્યાયને વશ થવું ન જોઈએ. તેથી તે પરને વશ થઈને રાગાદી કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે. પ્રવચન સારમાં 47 નય કયા છે, તેમાં એક ઈશ્વર નય છે, તેમાં આ વાત કરી છે. કર્મનો ઉદય વિકાર કરાવે છે એમ નથી, કર્મનો ઉદય છે એ વિકાર કરાવે છે એમ નથી. અજ્ઞાની કર્મના ઉદયને વશ થઈ અને પોતે એવા વિકારી ભાવે પરિણમે છે. એટલે અજ્ઞાની કર્મના ઉદયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે, તેથી અજ્ઞાનીને વિકાર થાય છે. ટીકામાં બંધ પર્યાય વશેના એમ શબ્દો છે, એના વશ થવાથી, એનો અર્થ એ છે કે બંધ પર્યાયથી વિકાર થતો નથી, પણ બંધ પર્યાયને વશ થતા અજ્ઞાની વિકાર રૂપે પરિણમે છે. બહુ સ્પષ્ટ વાત કરી છે અને આ વાત કેટલાય પંડિતો સમજ્યા ન હતા. જ્યારે ગુરુદેવે આ વાત કરી ત્યારે પહેલા તો શરૂઆતમાં વિરોધ પણ ઉઠ્યો, કર્મ બધું કરે, કર્મ બધું કરે એ માન્યતા હતી ને. ગુરુદેવે સિંહની જેમ ગર્જના કરતા હોય એમ એ વાતને મૂકી કે ના, કર્મ કંઈ કરે નહીં, આત્માનું કંઈ કર્મ કરે નહીં, જે કંઈ થાય છે વિકાર થાય છે કર્મને કારણે નહીં, પણ એ આત્માને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, એ વિકાર કર્મને કારણે નથી થતો. એ વાત ગુરુદેવે સૌથી પહેલા મૂકી અને પંડિતોને વિચાર કરતા મૂકી દીધા. આજે તો હવે બધા સમજતા થયા છે. એ વાત અહીંયા લેવામાં આવી છે. બંધ પર્યાય વશેન એ રીતે વાત લેવામાં આવી છે. આગળ આપણે લઈએ પાના નંબર 123 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 135 એ ઉપર પહેલો જ પેરેગ્રાફ. અહીં કહે છે કે ભગવાન તું તો આનંદગન અખંડ એક નાયક ભાવ વસ્તુ છો ને, તેનો આશ્રય છોડી કર્મના ઉદયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તે મિથ્યા ભાવ છે. જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તે મિથ્યા ભાવ છે. તેના કારણે સ્વ પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. સ્વ અને પર બે જુદું, એ બે જુદું છે, એ વિભાગ ઢંકાઈ જાય છે, અસ્ત થઈ જાય છે. બંધ પર્યાયના કારણે વિકાર મિથ્યા ભાવ થાય છે એમ નહીં, પણ બંધ પર્યાયને વશ થવાથી વિકાર મિથ્યા ભાવ થાય છે એમ વાત છે. બંધ પર્યાયને કારણે નહીં, પણ બંધ પર્યાયને વશ થવાથી એવા મિથ્યા ભાવ થાય છે, વિકાર થાય છે, એ મિથ્યા ભાવ છે. આગળ એના પછીના પેરેગ્રાફમાં સમસ્ત સ્વ પરનો વિભાગ એવા શબ્દો છે, એનો અર્થ એ કે નાયક સ્વરૂપ જીવ પોતે તે સ્વ છે. જ્ઞાન કરનારો ભગવાન આત્મા તે સ્વ અને જડ ઇન્દ્રિયો તે પર છે. તે બંનેનું ભિન્નપણું પૂરું અસ્ત થઈ ગયું છે. બંને ભિન્ન છે પણ એવું ભિન્નપણું અસ્ત પામ્યું છે એટલે હવે એને ભિન્નપણું એવું રહ્યું નથી. સંસાર અવસ્થામાં એ પોતે પોતાની જે પર્યાય છે કર્મને કારણે એ તે પર્યાય રૂપે પોતાને અનુભવે છે, જાણે છે, માને છે, શ્રદ્ધે છે. એટલે એ જે જ્ઞેય છે એ રૂપે પોતે જ્ઞાયક પોતાને માને છે. એટલે સ્વ અને પર, સ્વ એ પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે અને પર એ બધી જડ ઇન્દ્રિયો, એના વિષયો, ભાવ ઇન્દ્રિય એ બધું છે. એ બે વચ્ચે ભેદ છે, બંને ભિન્ન છે. એટલે એ બંને વચ્ચેનો જે સ્વ અને પરનો વિભાગ, સ્વ અને પરને જુદા પાડનારું જે જ્ઞાન, એ બધું એને હવે અત્યારે અસ્ત પામ્યું છે. એટલે સમસ્ત બધું જ સ્વ પરનો વિભાગ એવા શબ્દો છે, એનો અર્થ એ કે નાયક સ્વરૂપ જીવ પોતે તે સ્વ છે અને જડ ઇન્દ્રિયો તે પર છે. તે બંનેનું ભિન્નપણું પૂરું અસ્ત થઈ ગયું છે. તેથી આ જડ ઇન્દ્રિયો તે જ હું છું એમ અજ્ઞાની માને છે, જે જીવ અને અજીવને એક પણ માને છે. ઇન્દ્રિયો તે જડ છે એને અજીવ કહી છે, એ અને જીવ એટલે ભગવાન આત્મા પોતે એ બંનેને એક પણ માને છે. કર્મબંધની પર્યાયને તાબે થઈ અજ્ઞાની ભગવાન આત્મા જ્ઞાયક ભાવ અને શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો એ બંનેની જુદાઈ કરતો નથી, એ બંનેને જુદા પાડતો નથી. શા માટે નથી પાડતો? તો કે એ કર્મબંધની પર્યાયને વશ થઈ ગયો છે એવો એ અજ્ઞાની ભગવાન આત્મા એટલે જ્ઞાયક ભાવને અને શરીર પરિણામને પ્રાપ્ત એવી જડ ઇન્દ્રિયો એ બંનેને જુદા પાડતો નથી, એની જુદાઈ કરતો નથી, પણ જડની પર્યાયને પોતાની માને છે. અજીવને જીવ માનવો કે જીવને અજીવ માનવો એ મિથ્યાત્વ છે. બહુ સ્પષ્ટ વાત છે. એના પછી 136માં પાના ઉપર આપણે લઈએ, કોમ્પ્યુટરમાં પેજ નંબર 136 અને પ્રવચન રત્નાકર પાનો 124, એમાં આપણે ઉપરથી લઈએ કે શરીરની અવસ્થા તે હું નહીં, આવું સ્વસંવેદન જ્ઞાન તે નિર્મળ ભેદ જ્ઞાન છે. ઇન્દ્રિયો પર અને હું સ્વ એમ એકલું વિકલ્પ દ્વારા ધારી રાખવું તે કાંઈ નિર્મળ ભેદ જ્ઞાન નથી. માત્ર વિકલ્પમાં આપણે માનીએ કે સ્વ એ હું અને ઇન્દ્રિયો ઉપર એમ નહીં, પણ એવો જ અનુભવ કરવો જોઈએ, એવી શ્રદ્ધા હોવી જોઈએ. આગળ કહે છે કે આ જીવ ધર્મ કેમ પામે એની અહીં વાત કરે છે. જો કે વાત ક્રમે સમજાવે છે, પણ અંદરમાં ક્રમ નથી, સમજાવવામાં ક્રમ પડે છે. સમજાવી તો શકાય ક્રમમાં જ, એક પછી એક જ સમજાવવામાં આવે ને, પણ અંદરમાં અનુભવમાં કંઈ ક્રમ નથી પડતો. એટલે સમજાવવામાં ક્રમ પડે છે, પણ જ્યારે ભિન્ન પડે છે ત્યારે એકી સાથે ભિન્ન થાય છે. ભિન્ન પડે છે તો પછી એક એક પદાર્થથી આત્મા જુદો પડતો જાય એમ નથી. કે અહીંયા શું કહેવું છે કે ભિન્ન પડે છે, પરથી ભિન્ન પડે છે તો પહેલા ભાવેન્દ્રિયથી ભિન્ન પડે ને પછી દ્રવ્યેન્દ્રિયથી ભિન્ન પડે ને પછી એના પદાર્થથી ભિન્ન પડે ને પછી આ બીજા પદાર્થોથી ભિન્ન પડે, એમ એક પછી એક ક્રમમાં કંઈ પડતો નથી. કે ભિન્ન પડે છે તો એકી સાથે એ બધાથી ભિન્ન થઈ જાય છે. એ જ્યારે એને સ્વ અનુભવમાં આવે એટલે બધાથી પોતે જુદો નિરાળો ભિન્ન અનુભવમાં આવે છે. નિર્મળ ભેદ અભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ, પરથી જુદું પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી, જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તે પ્રાપ્ત થાય છે. પોતે પોતાના આત્મા તરફ અંદરમાં વળે છે એટલે એને એનો ચૈતન્ય સ્વભાવ છે તે પ્રાપ્ત થાય છે, એનો અનુભવ થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યેન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. જો એમાં સર્વથા પોતાથી જુદી કરાય છે એમ કહ્યું છે, કથનથી જુદી કરાય છે એમ નહીં. એ ભગવાન આત્મા તરફ વળ્યો છે, પોતે ચૈતન્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે, પોતે જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવને પોતે પર્યાયમાં પ્રાપ્ત કરે છે, જ્ઞાનમાં એને એ પ્રાપ્ત થાય છે, ત્યારે પેલી દ્રવ્યેન્દ્રિયો છે એને એ પોતાથી જુદી જાણે છે, જુદી અનુભવે છે. અને એ હંમેશ માટે પછી એમ અનુભવે છે, એમ નથી કે કથનચિત ક્યારેક કોઈક અપેક્ષા, એમ નહીં. આત્મામાં જાય છે, સ્વરૂપને અનુભવે છે, ચૈતન્ય સ્વભાવનો અનુભવ થાય છે, તો પેલી દ્રવ્યેન્દ્રિયો એને હંમેશ માટે જુદી થઈ જાય છે. એટલે એમ ભેદ જ્ઞાન થાય છે. કથનચિત જુદી કરાય છે એમ નહીં, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિયો અતિ સ્થૂળ અને જડ છે, અને નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, ભેદ અભ્યાસની પ્રવીણતાથી જુદો પાડવા વાળું જે જ્ઞાન, એમાં એ પ્રવીણ છે, હોશિયાર છે. એનાથી એ પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્ય સ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચેતના સ્વરૂપ છે, એવો એ દ્રવ્ય સ્વભાવ છે. એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મતા એ રીતે કે અનંત ગુણોનો પિંડ છે, અને અનંત ગુણોનું પરિણમન એ દ્રવ્યનું પરિણમન છે એવું એને અનુભવમાં આવે છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે, ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે એનું અવલંબન લે છે, એનું આશ્રય કર્યું છે, એટલે જે બળ પ્રાપ્ત થયું છે એના વડે દ્રવ્યેન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યક દર્શન પામવાની કળા છે. આવી રીતે સમ્યક દર્શન થાય છે. ગુરુદેવ કહે છે કે આવી વાત સાંભળવા મળે નહીં, અને બિચારા અહોનિશ વેપાર ધંધામાં મશગુલ રહે. અહીંયા આપણે એમ કહીએ કે જોબમાં બિચારા મશગુલ રહે છે, અને બાકી તો બધા સ્ટોર્સમાં ફરવામાં અને મોલમાં ફરવામાં એમાં જ બિચારા મશગુલ રહે છે, ખરીદી કરવામાં મશગુલ રહે છે. એ ધર્મ કેમ કરીને પામે? અરે, આત્માના જ્ઞાન વિના જિંદગી ચાલી જાય છે. બહુ સાચી વાત કરી છે ગુરુદેવે, બહુ કરુણા કરી છે, અનુકંપા કરીને વાત કરી છે. પ્રભુ એ તો પામ્યા હતા, આપણે માટે આટલા 45-45 વર્ષ સુધી આ જ્ઞાનની ધારા વહેવડાવી, 19 વખત સમયસાર વાંચ્યું, બધા જ શાસ્ત્રો વાંચ્યા, પ્રવચન સાર પણ 2-3 વખત વંચાઈ ગયું, બધું જ વંચાયું. શું નથી વંચાયું? પાંચે પરમ આગમ વંચાયા છે, અને બીજા બધા શાસ્ત્રો વંચાયા, ખૂબ વંચાયા, બધા પડખેથી આત્માના સ્વરૂપને અને જગતના સ્વરૂપને સ્પષ્ટ કર્યું, અને એવા શુદ્ધ આત્મ સ્વરૂપને કેમ પમાય એનો માર્ગ દર્શાવ્યો છે. એ જ્ઞાનનો માર્ગ છે, એ જ્ઞાન માર્ગે જે પમાય, અને એવા આત્માના જ્ઞાન વિના આ જિંદગી ચાલી જાય કરી દે. ગુરુદેવને કેટલી કરુણા છે. આગળ અહીંયા કહે છે 125માં પાના ઉપર, એમાં બીજો પેરેગ્રાફ, કોમ્પ્યુટરમાં પેજ નંબર 137 એમાં બીજો પેરેગ્રાફ લગભગ આ પાનું આપણે આખું જ વાંચીએ છીએ. એમાં બધું જ અગત્યનું છે. આપણે જે ગાથામાં વાત આવી છે એની ખૂબ અહીંયા સ્પષ્ટતાઓ બધી થઈ જાય છે. આપણે વાંચીએ છીએ હવે કે હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જો દ્રવ્ય ઇન્દ્રિયોને જીતવાની વાત તો આપણે આવી, હવે ભાવ ઇન્દ્રિયોને જીતવાની વાત કરે છે કે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવ ઇન્દ્રિયો છે. શું કહ્યું? પોતપોતાના વિષયોમાં જેટલી ઇન્દ્રિય છે એ દરેકને એના વિષય છે, અને એ વિષયને એ જાણવાવાળું જે ખંડ જ્ઞાન છે એ જ વિષયને જાણવાવાળું છે. આંખનો વિષય છે અને જાણવાવાળું એક ઇન્દ્રિય છે, ભાવેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ભાવેન્દ્રિય. એવી રીતે કાનના વિષયને, સાંભળવાના વિષયને જાણવાવાળી ઇન્દ્રિય એ ભાવેન્દ્રિય, કે એની સાથે એને સંબંધ છે. એટલે એવા વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવ ઇન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયક્ષમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે, ઇત્યાદિ પોતપોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવ ઇન્દ્રિયો છે. આ બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી, આ ભાવ ઇન્દ્રિયની વાત છે. ખંડ ખંડ જ્ઞાન એવું ક્ષયક્ષમિક જ્ઞાન છે. એક એક ઇન્દ્રિય પોતપોતાનો વ્યાપાર કરે છે, તેથી જ્ઞાનને તે ખંડ ખંડ રૂપ જણાવે છે. આમાં જ્ઞાન ખંડ ખંડ રૂપે જણાય. જેમ કહ્યું તેમ કાનનો ઉઘાડ છે એ શબ્દને જ જાણે, પછી એ આંખના વિષયને કંઈ જાણવાવાળી એ ઇન્દ્રિય નથી. એમ દરેક ઇન્દ્રિયો એક એક વિષયને જણાવનારી છે. ભાવ ઇન્દ્રિય છે ને એટલે એ જ્ઞાન રૂપે છે. ભાવ ઇન્દ્રિય છે એ કઈ રીતે છે? ખંડ ખંડ જ્ઞાન રૂપે છે. ભાવ ઇન્દ્રિય કહો કે ક્ષયક્ષમિક જ્ઞાન કહો, બેનો અર્થ એક જ થાય. ભાવ ઇન્દ્રિય પણ એ એક જ જણાવે છે, એક ઇન્દ્રિય સાથે જોડાયેલી છે એટલે એને જ જણાવનારી છે. એટલે એમ જુદું જુદું બધું ખંડ ખંડ રૂપ જણાવનારી છે. જેમ દ્રવ્યેન્દ્રિયો અને આત્માને એકપણે માનવા તે અજ્ઞાન છે, દ્રવ્યેન્દ્રિય અને આત્માને એકપણે માનવા તે અજ્ઞાન છે આપણે સિદ્ધ કર્યું, તેમ જ્ઞાનને ખંડ ખંડ રૂપે જણાવનાર ભાવ ઇન્દ્રિયો અને જ્ઞાયકને એકપણે માનવા એ પણ મિથ્યાત્વ છે. જેમ દ્રવ્ય ઇન્દ્રિય અને આત્માને એકપણે જાણવા એ મિથ્યાત્વ છે, એવી રીતે ભાવ ઇન્દ્રિયો અને જ્ઞાયક ભગવાન આત્માને એકપણે માનવા એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડ ખંડ ગ્રહણ કરે છે અને અખંડ એકરૂપ જ્ઞાયકને જે ખંડ ખંડ રૂપે જણાવે છે તે ભાવ ઇન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એકતા કરવી તે મિથ્યાત્વ છે. ખંડ ખંડ રૂપે જણાવનારી જે ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો અને જ્ઞાયક ભગવાન આત્મા તો એ જ્ઞાન સ્વરૂપ છે અને એ અખંડ છે. એ જ્ઞાનરૂપ એનું અખંડ છે, એવો એ ભાવ ઇન્દ્રિયોથી જુદો છે. એની સાથે એની એકતા કરવી એ મિથ્યાત્વ છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્યેન્દ્રિયો છે તે શરીર પરિણામને પ્રાપ્ત છે, જ્યારે ભાવેન્દ્રિયો જ્ઞાનના ખંડ ખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડ ખંડ રૂપે જણાવે, ભાગલા પાડીને જણાવે, એ ખંડ ખંડ કર્યું કહેવાય. અંશી જ્ઞાયક ને પર્યાયમાં ખંડ રૂપે જણાવે તે ભાવ ઇન્દ્રિયો છે. જેમ જળ દ્રવ્યેન્દ્રિયો જ્ઞાયકનું પરજ્ઞેય છે, એટલે કે જ્ઞાયકને માટે જળ દ્રવ્યેન્દ્રિયો છે એ જ્ઞેય છે, પરજ્ઞેય છે, તેમ ભાવ ઇન્દ્રિયો પણ જ્ઞાયકનું પરજ્ઞેય છે. બંને ઇન્દ્રિયો, દ્રવ્યેન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયો, બંને પ્રકારની ઇન્દ્રિયો એ પરજ્ઞેય છે. આ ભગવાન આત્મા, આ જ્ઞાયક માટે એ પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. અહીં જ્ઞેય જ્ઞાયકના સંકર દોષનો પરિહાર કરાવે છે, એટલે સંકર દોષનો નાશ કરાવે છે. જ્ઞેય અને જ્ઞાયક એકરૂપ નથી એમ કરી અને જ્ઞેય જ્ઞાયકને ભેગા જાણતા જે દોષ આવે છે એ ભેળસેળનો દોષ, એ શંકર દોષ એનો આ રીતે નાશ કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો જ્ઞેય અને આત્મા જ્ઞાયક ભિન્ન છે, તેમ ભાવેન્દ્રિયો પણ પર જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોક્ષમ તથા અખંડ જ્ઞાનને ખંડ ખંડપણે જણાવનાર ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પર જ્ઞેય છે. ખંડ ખંડપણે જણાવનારી એ ભાવેન્દ્રિયો એ જ્ઞાયકનું પર જ્ઞેય છે અને જ્ઞાયક પ્રભુ આત્માથી એ ભાવેન્દ્રિયો જુદી છે, ભિન્ન છે. આમાં અખંડ એક ચૈતન્ય શક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. આ ભાવેન્દ્રિયોને જુદી પાડવામાં જોર શું લીધું છે કે એક ચૈતન્ય શક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. એક પેલું ખંડખંડ ભાવેન્દ્રિયો ખંડખંડ જ્ઞાન છે ને, એટલે અહીંયા એક ચૈતન્ય શક્તિની પ્રતીતિનું જોર લીધું છે. પહેલા દ્રવ્યેન્દ્રિયોને ભિન્ન કરવામાં એના જ્ઞાયક ભાવના અવલંબનનું બળ લીધું છે. જ્ઞાયક ભાવ એક અને અખંડ છે, જ્યારે ભાવેન્દ્રિય અનેક અને ખંડ ખંડ રૂપ છે. અખંડ એક જ્ઞાયક ભાવરૂપ ચૈતન્ય શક્તિની પ્રતીતિ થતા અનેક અને ખંડખંડ રૂપ ભાવેન્દ્રિય જુદી થાય છે, ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયક ભાવની પ્રતીતિ વડે પ્રતીતિ આત્મા તરફ જતા એના તરફ દ્રષ્ટિ કરતા ઉપયોગને ધ્રુવ તરફ વાળતા એ અનુભવમાં આવે છે એવા જ્ઞાયક ભાવની પ્રતીતિ થાય ત્યારે એવા જ્ઞાયક ભાવની પ્રતીતિ વડે એ જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવનાર પેલી ભાવેન્દ્રિયો છે એ સર્વથા એનાથી જુદી એને જણાય છે. એટલે કહે છે કે આ રીતે અખંડ જ્ઞાયક ભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડ રૂપ જણાવનાર પરજ્ઞેય રૂપ ભાવેન્દ્રિયોને સર્વથા જુદી કરવી એ ભાવેન્દ્રિયનું જીતવું છે એમ કહેવાય છે. પહેલા દ્રવ્યેન્દ્રિયનું જીતવું થયું, હવે ભાવેન્દ્રિયનું જીતવું આ રીતે દર્શાવ્યું. અને આગળ પણ કહે છે કે આ ગાથામાં જ્ઞેય જ્ઞાયકના શંકર દોષના પરિહારની વાત છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો પર જ્ઞેય હોવા છતાં તે મારી છે એવી એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ, એ મિથ્યાત્વ ભાવ છે, એ જ શંકર દોષ છે, ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યની પર્યાયને એક કરી છે. જડની પર્યાય ઇન્દ્રિયની પર્યાય, જડ ઇન્દ્રિયની પર્યાય અને ચૈતન્ય ભગવાન આત્માની પર્યાય એને બેને ભેગી માની લીધી. ખીચડો કર્યો એ શંકર દોષ લાગ્યો, ભેળસેળનો દોષ છે. તેવી રીતે એક એક વિષય શબ્દ રસ રૂપ સ્પર્શ ઇત્યાદિ એને જાણવાવાળું જે જ્ઞાન ભાવેન્દ્રિય, એ જાણવાની યોગ્યતા વાળો ક્ષયોક્ષમ ભાવ તે ભાવેન્દ્રિય છે, તે પણ ખરેખર પરજ્ઞેય છે. પરજ્ઞેય અને જ્ઞાયક ભાવની એકતા બુદ્ધિ તે સંસાર છે, મિથ્યાત્વ છે. પરજ્ઞેય અને જ્ઞાયક ભાવ, પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ અને પરજ્ઞેય એની એકતા બુદ્ધિ એને એક રૂપે માનવા એનું નામ જ સંસાર. સંસારની બીજી કોઈ વ્યાખ્યા નથી, એટલે જ સંસાર છે. પરજ્ઞેય સાથે એકત્વ કરવાને કારણે આ સંસાર છે, એ જ મિથ્યાત્વ છે, એ જ કર્મબંધનું કારણ છે. ભાવેન્દ્રિયનો વિષય જે આખી દુનિયા, સ્ત્રી કુટુંબ દેવ શાસ્ત્ર ગુરુ તે બધાએ ઇન્દ્રિયના વિષયો હોવાથી ઇન્દ્રિય કહેવામાં આવે છે. ભાવેન્દ્રિય એટલે જે જ્ઞાન છે, ખંડખંડ જ્ઞાન છે, કોનું છે એના વિષયો શું છે, આ બધી આખી દુનિયા એ બધા એના વિષયો, એ બધા વિષયો જે છે એને પણ ઇન્દ્રિય કહેવામાં આવ્યું. તે બધાએ ઇન્દ્રિયના વિષયો હોવાથી એ ઇન્દ્રિય કહેવામાં આવે છે અને તે પણ પરજ્ઞેય છે. એટલે એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યા ભ્રાંતિ છે, એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે. હવે આગળ અહીંયા ચોથા પેરેગ્રાફમાં પર્યાયને અંતર્મુખ વાળતા તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. જો અહીંયા આપણને રીત બતાવે છે, અંતર્મુખ થવાની વાત કરીને, આત્મામાં જવાની વાત કરીને, એટલે ગુરુદેવ એનો માર્ગ તો દરેક વખતે બતાવે જ છે. જ્યારે જ્યારે આ વાત આવે, ત્યારે ભેદ જ્ઞાનની વાત આવે, ત્યારે સાથે ને સાથે એ કેમ કરવું, કઈ રીતે આત્મામાં જવું, એનો માર્ગ તો ગુરુદેવ બતાવે જ છે. પણ આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ નહીં, વિચારીએ નહીં, સમજીએ નહીં, એટલે આપણને એમ થયા કરે કે આત્મામાં કેમ જવાય. જો અહીંયા પણ બતાવ્યું છે કે પર્યાયને અંતર્મુખ વાળતા તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. શું કહ્યું? પર્યાયને, જ્ઞાનની પર્યાયને અંતર્મુખ વાળતા, જે જ્ઞાન કરવાવાળી પર્યાય છે, જે સમયે સમયે જ્ઞાન કરવાવાળી પર્યાય છે, એ જ્ઞાન કેવી રીતે કરે છે? તો કે જ્ઞાન અને દર્શન બંને ઉપયોગાત્મક છે, એટલે જ્યાં લક્ષ કરવામાં આવે ત્યાં એનું જ્ઞાન થાય, એટલે જ્યાં ઉપયોગને લઈ જવામાં આવે ત્યાં તેનું જ્ઞાન થાય. એટલે ઉપયોગને અંદરમાં વાળતા એટલે જ્ઞાનની પર્યાય એ અંતર્મુખ થાય. એટલે અહીંયા કહ્યું કે પર્યાયને અંતર્મુખ વાળતા, એનો અર્થ એમ થાય છે તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ લીટીમાં જ બધો સાર ભર્યો છે. અંતર્મુખ કોને થવાનું છે? અંતર્મુખ કોણ થાય છે? જ્ઞાનની પર્યાય. કેવી રીતે થાય છે? તો કે જ્ઞાન કરે છે તેઓ, એ જેની સાથે જોડાય છે, જેનું લક્ષ્ય કરે છે, એનું એ જ્ઞાન કરે છે. એટલે કે એ ઉપયોગાત્મક છે, એટલે એનો ઉપયોગ, જ્ઞાન દર્શનનો ઉપયોગ અંદરમાં વળે છે તો એનું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાનની પર્યાયને અંતર્મુખ વાળતા એટલે કે એના ઉપયોગને એ આત્માની સન્મુખ કરે છે, ધ્રુવની સન્મુખ કરે છે, ત્યારે એને શું થાય છે? તો કે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. કોણ? એ પર્યાય. એ જ્ઞાનની પર્યાય એ એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. અખંડ જે સ્વભાવ છે એમાં એકરૂપતા કરે છે. સામાન્ય લીધું છે. જો અહીંયા વિશેષ કહીએ તો પછી પર્યાય થઈ જાય, કે ગુણો જુદા પાડીએ તો એ પણ વિશેષ થઈ જાય. એટલે એક અખંડ આત્માની વાત લેવાની છે. અનંત ગુણોનો પિંડ એમ જાણવાવાળી પર્યાય નથી થતી. એ પર્યાય અનંત ગુણોનો પિંડ એમ કરીને જાણવા નથી થતી, પણ અખંડ એક આત્માને જાણે છે. એટલે કે જ્ઞાનની પર્યાયને અંતર્મુખ વાળતા તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડમાં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. આ અખંડ આત્મામાં હું એકત્વ કરું, હું એના રૂપે થઉં, એક રૂપે થઉં એવો વિકલ્પ પણ રહેતો નથી. હું આત્મામાં જાઉં, એમાં એકતા કરું એવો વિકલ્પ પણ નથી. એટલે કહે છે ગુરુદેવ કે આ અખંડમાં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહારની તરફ જતી હતી તેને જ્યાં અંતર્મુખ કરી ત્યાં તે પર્યાય સ્વયં સ્વતંત્ર કરતા થઈને અખંડમાં જ એકત્વ પામે છે. એ અંતર્મુખ કરી ત્યાં એ પર્યાય સ્વયં પોતે સ્વતંત્ર રીતે કરતા થઈને એ અખંડ એકરૂપ ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ એમાં એ એકત્વ પામે છે, એ એકરૂપતા પામે છે, એ રૂપે એ થઈ જાય છે. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એ અનુભવે છે. પર્યાયને રાગ આદિ પર તરફ વાળતા મિથ્યાત્વ પ્રગટ થાય છે, અને અંતર્મુખ વાળતા પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે. કરવો પડતો નથી. અંતર તરફ વાળતા પર્યાયનો જે વિષય છે એ અખંડ જ્ઞાયક છે, એને એમ વિષય કરવો પડતો નથી. એવી પાછી સ્પષ્ટતામાં લખી છે અહીંયા. તે વાળવાવાળો કોણ? ગુરુદેવ કહે છે કે આ એ વાળવાવાળો કોણ? દિશા ફેરવવાવાળો કોણ? પોતે. એ પોતાનો પુરુષાર્થ છે. એ પોતાનો પુરુષાર્થ છે, પોતે જે કરી રહ્યો છે. પરની દિશાના લક્ષ તરફ દશા છે, એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતા શુદ્ધતા અથવા ધર્મ પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે અરે જે પર જ્ઞેય છે એને સ્વજ્ઞેય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે, હણાઈ ગયો છે, એનો સ્વભાવ છે એનો ઘાત થઈ ગયો છે. પરજ્ઞેય છે એને સ્વજ્ઞેય માની અને એ વિભાવ ભાવમાં એ પોતાને હણી રહ્યો છે. હવે એ પરજ્ઞેયથી ભિન્ન પડી સ્વજ્ઞેય જે એક અખંડ ચૈતન્ય સ્વભાવ, તેની દ્રષ્ટિ અને પ્રતીતિ જ્યાં કરી ત્યાં ભાવેન્દ્રિય પોતાથી સર્વથા ભિન્ન પડી જાય છે, ભિન્ન જણાય છે. એટલે એ રીતે ભાવેન્દ્રિયને જીતી એમ કહેવાય છે. અને આ સમ્યક દર્શન, સાચું દર્શન, સાચી માન્યતા, સાચી શ્રદ્ધા. હવે આપણે આગળ લઈએ 127 ઉપર. પારા નંબર 127, કોમ્પ્યુટરમાં પેજ નંબર 139, એમાં ચોથો પેરેગ્રાફ લેતા પહેલા આપણે ઉપરની જે વાત આપી છે એ જરાક લઈ લઈએ. અહીંયા એક પ્રશ્ન કરીને વાત લેવામાં આવી કે વાણી સાંભળી માટે જ્ઞાન થયું, પહેલા નહોતું એટલે વાણી સાંભળવાથી થયું ને. એટલે એના ઉત્તર રૂપે ગુરુદેવે એક વાત કરી કે ભાઈ તે કાળે તે જ્ઞાનની પર્યાયની તે પ્રકારના જ્ઞેયને જાણવાની યોગ્યતા હતી, તેથી જ્ઞાન પોતાથી થયું છે, વાણીના કારણે નહીં. વાણી સાંભળી ભગવાનની એટલે થયું એમ નહીં. પ્રવચન સારમાં આવે છે કે વિતરાગની વાણી પૂદગળ છે, તેનાથી જ્ઞાન થાય નહીં. વિતરાગની વાણી ને પણ પૂદગળ કહી છે, વાણી છે તે પૂદગળ છે, વાણી પૂદગળ છે, વાત સાચી છે, તેનાથી જ્ઞાન થાય નહીં. જ્ઞાન સૂર્ય પ્રભુ પોતે જાણનાર છે, તે સ્વને જાણતા જ્યારે પોતે પોતાને સ્વને જાણે ત્યારે પરને સ્વતઃ જાણે છે. પરથી તો તે જાણે નહીં, પણ પર છે માટે પરને જાણે છે એમ પણ નથી. પણ એ પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે એનો એવો જ્ઞાનનો ઉઘાડ થાય છે. એમાં નિમિત્ત કારણ તરીકે વિતરાગ વાણી છે, વિતરાગ વાણી તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ એમાં નિમિત્ત તરીકે હોય છે. હવે અહીંયા આગળ વાત કરવી છે આપણે લઈએ વાણી. વાણી કુટુંબ આદિ પદાર્થો તો ઠીક, પણ સાક્ષાત તીર્થંકર ભગવાન પણ ગ્રાહ્ય એટલે પર જ્ઞેય છે. આપણે ગ્રાહ્ય અને ગ્રાહક એની વાત લેવાની છે, જે આપણે મૂળ ગાથાની ટીકામાં આપણે લીધી, ગ્રાહ્ય અને ગ્રાહક. તો એ ગ્રાહ્ય શું છે? જે જ્ઞેય છે એ બધું ગ્રાહ્ય છે, જ્ઞાનમાં એ બધું ગ્રહણ કરવામાં આવે છે, એ ગ્રાહ્ય. એટલે આ બધાને ગ્રાહ્ય અહીંયા કહ્યું. ગુરુદેવ કહે છે કે વાણી કુટુંબ આદિ પદાર્થો તો ઠીક છે, પણ સાક્ષાત તીર્થંકર ભગવાન પણ ગ્રાહ્ય એટલે પર જ્ઞેય છે, જ્ઞાનમાં ગ્રહણ એ ગ્રાહ્ય થાય છે, પકડાય છે. એટલે એ બધા જ્ઞેય છે. એટલે એ જ્ઞેય કયા? સ્વ કે પર? એ તો બધા પર જ્ઞેય છે, સ્વ તો છે જ નહીં. અને આત્મા પોતાથી જાણનાર છે. અજ્ઞાનીને તે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો પર જ્ઞેય હોવા છતાં એકમેક જેવા થઈ ગયેલા દેખાય છે, તેમને જુદા કેમ પાડવા તે હવે કહે છે. આ જે ઇન્દ્રિયના વિષયો, જે પર પદાર્થો, એ પર જ્ઞેય છે, એને જુદા પાડવાની વાત હવે બાકી રહી ને. પહેલા દ્રવ્યેન્દ્રિયને જુદી પાડી, ભાવેન્દ્રિયને જુદી પાડી, અને હવે આ બધા પર જ્ઞેયો એ બધાને જુદા કેમ પાડવા એની વાત કહે છે. જ્ઞાયકનો તો જાણવાનો સ્વત સ્વભાવ છે, ભગવાન કે વાણીને લઈને તે સ્વભાવ શક્તિ છે એમ નથી, એનો સ્વભાવ જ છે. જેને વાણી કે રાગનો પણ સંગ નથી તેવો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે. તેવા ચૈતન્ય સ્વભાવનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, તેના વડે પર વિષયો પર જ્ઞેયો સર્વથા જુદા કરાય છે. જો કઈ રીતે જુદા કરાયા એ સમજ આપી ગયા કે જેને વાણી કે રાગનો પણ સંગ નથી એવો પોતાનો ચૈતન્ય સ્વભાવ. ચૈતન્ય સ્વભાવને વાણી કે રાગ સાથે કોઈ સંગ નથી, સંબંધ નથી. એ ચૈતન્ય સ્વભાવ, તેવા ચૈતન્ય સ્વભાવનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, એટલે ચૈતન્ય સ્વભાવ એનું અસંગપણું છે કે કોઈની સાથે એને સંગપણું નથી, એટલે એના વડે વિષયો એટલે પર જ્ઞેયો સર્વથા જુદા કરાય છે. જો દ્રવ્યેન્દ્રિયો સામે અંતરમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ લીધો, દ્રવ્યેન્દ્રિયને જુદી પાડવામાં અંતરમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ એમ લેવામાં આવ્યું, ભાવેન્દ્રિય સામે એટલે કે ભાવેન્દ્રિયને જુદી પાડવામાં એક અખંડ ચૈતન્ય શક્તિ લીધી, અને અહીં ત્રીજો બોલ એમાં જ્ઞેય જ્ઞાયકની નિકટતા સામે ચૈતન્ય શક્તિનું અસંગપણું લીધું છે. એટલે ચૈતન્ય શક્તિને કોઈ સાથે સંગપણું નથી, એ અસંગ જ છે. તો પછી જ્ઞેય સાથે, જ્ઞેય એટલે પર પદાર્થો સાથે એને સંગ ક્યાંથી હોય? પરનો સંગ જ્ઞાયકને ક્યાંથી હોય? ભગવાન આત્માને પરનો સંગ હોય નહીં. એટલે એ રીતે આ જગતના બધા પદાર્થો, જે જ્ઞેયો છે, જે વિષય છે, ઇન્દ્રિયોના વિષય છે, એ બધાથી એ જ્ઞાયક જુદો પડે છે. એમ એ દ્રવિન્દ્રિય, ભાવિન્દ્રિય અને એના વિષયો, જે બધા પરપદાર્થ જ્ઞેયો છે, એ બધાને ત્રિકાળ જ્ઞાયકથી જુદા પાડ્યા. એટલે એ ત્રણે જેને ઇન્દ્રિય કહેવામાં આવ્યું એને એણે જીતી લીધી, એને એને જીતી લીધી, જુદા પાડ્યા. એટલે હવે એના તરફ લક્ષ રહેતું નથી, એના તરફ લક્ષ રહેતું નથી, એટલે એ ઇન્દ્રિયોને એણે જીતી લીધી. હવે આગળ બીજા પેરેગ્રાફમાં કે જે પંથે પ્રયાણ કરતા અનંત આનંદ પ્રગટે તે ભગવાન શ્રી જિનેશ્વર દેવ કથિત પંથ અપૂર્વ છે. આવા અપૂર્વ માર્ગની વાત જેને સાંભળવા પણ ન મળે તે પ્રયોગશી રીતે કરે, સાંભળે નહીં, અભ્યાસ કરે નહીં, શાસ્ત્રનું વાંચન ન કરે, સ્વાધ્યાય ન કરે, તો પછી એ આત્મામાં જવાનો પ્રયોગ ક્યાંથી કરશે? જેના ફળમાં સાદી અનંત અનંત સમાધિ સુખ પ્રગટે તે મોક્ષ માર્ગનો મહિમા કેટલો કરીએ? ભાઈ, પર પદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વના પુણ્ય પાપને આધીન છે. બસ આ વાત અહીંયા મારે તો તમને જણાવવી છે. ગુરુદેવ કહે છે, બહુ કરુણા કરીને કહે છે કે ભાઈ, પર પદાર્થનો સંયોગ મળવો, આ બધા પર પદાર્થોનો જ સંયોગ મળ્યો છે ને, એનાથી જુદા નથી પડતા ને, મારું મારું કરીએ છીએ ને, આ ઘર મળ્યું ને, કાર મળીને, કપડાં મળ્યા ને, બધું બધું મળ્યું, છોકરા મળ્યા ને, બધું મળ્યું છે, બધું બરાબર છે, પણ એ કેવી રીતે મળ્યું છે એની વાત કરે છે કે પર પદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વના પુણ્ય પાપને આધીન છે, પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષ માર્ગ પ્રગટ થયા વિના રહે નહીં. અંદરમાં પુરુષાર્થ કરવાનો છે, આ બધી વસ્તુ મળે એ તો પૂર્વના પુણ્યને આધીન, મળવી હોય તો મળે, ન મળવી હોય તો ન મળે, માટે એની પાછળ એ રઘવાયો થઈને દોડ્યા કરે છે ને, હું આમ મેળવી લઉં ને, આમ પ્રાપ્ત કરી લઉં ને, આમ શેરબજારમાંથી કમાઈ લઉં ને, આમ બિઝનેસને ફેલાવો કરું ને, આમ ધંધાનો વિકાસ કરું ને, આમ જોબમાં ઇમ્પ્રેશન પાડી દઉં ને, આમ કરી દઉં તેમ કરી દઉં, એની વાત કરી અહીંયા. એમાંનું એક વસ્તુ એ કરી શકતો નથી, અને નકામો એ પર પદાર્થોની પાછળ, ઝાંઝવાના જળની પાછળ પેલું મૃગ દોડે છે ને, એમ એ દોડી રહ્યો છે. અંદરમાં પુરુષાર્થ કરને ભાઈ, અંદરમાં તારો ભગવાન આત્મા પૂર્ણ છે, અનંત આનંદ સુખનો પિંડ છે, એનું લક્ષ કરી અને એની પ્રાપ્તિ પર્યાયમાં એ કેમ પ્રાપ્ત થાય એનો પુરુષાર્થ કરને, એ મોક્ષ માર્ગ છે. અને એવો મોક્ષ માર્ગ જો પુરુષાર્થ કરે તો પ્રગટ થયા વિના રહે નહીં, ગુરુદેવ ખાતરી આપે છે. પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષ માર્ગ પ્રગટ થયા વિના રહે નહીં. તો આચાર્ય અમૃતચંદ્ર દેવે ટીકામાં અમૃતની ધારા વહેવડાવી છે, કેટલી સરસ વાત બધી મૂકી દીધી છે. હવે આગળ લઈએ આપણે જરા છેલ્લો પેરેગ્રાફ. આ ઇન્દ્રિયોને જુદી પાડીને એટલે છેલ્લો પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ પ્રકારે જે કોઈ મુનિ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પર પદાર્થોને જીતે છે તેને સઘળો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થાય છે. જણાવવા યોગ્ય ચીજ જ્ઞાયકની છે અને જાણનાર જ્ઞાયક જણાવવા યોગ્ય ચીજનો છે, એમ જાણવું એ અજ્ઞાન છે. જ્ઞેય જ્ઞાયક શંકર દોષ છે. જળ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન તથા ભગવાનની વાણી ઇત્યાદિ ઇન્દ્રિયના વિષયો પર જ્ઞેયરૂપ હોવાથી પોતાથી ભિન્ન છે, છતાં અજ્ઞાની તેમને પોતાની માને છે, કારણ કે જેનાથી લાભ થવો માને તેને પોતાની માન્યા વગર રહે નહીં. પરંતુ જો તે પોતાના અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવને અવલંબે અખંડ એક જ્ઞાયકનો આશ્રય લે, અસંગ એવા નિજ ચૈતન્યને અનુભવે તો એ સઘળો દોષ દૂર થાય છે, એ શંકર દોષ દૂર થાય છે, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. અને આ જ પાના ઉપર એટલે 129મા પાના ઉપર છેલ્લી લીટી આપણે લઈએ કે હવે કહે છે કેવો છે જ્ઞાન સ્વભાવ, વિશ્વ ઉપર તરતો છે અર્થાંત નાયક પર જ્ઞેયને જાણે છતાં પર જ્ઞેય રૂપ થતો નથી. કેવો છે એક નાયક સ્વભાવ? એક જ્ઞાન સ્વભાવ આત્મા છે. એક જ્ઞાન સ્વભાવ કેવો છે? વિશ્વ ઉપર તરતો છે એટલે બધા પદાર્થોથી જુદો છે, અર્થાંત નાયક પર જ્ઞેયને જાણે છતાં પર જ્ઞેય રૂપ થતો નથી, એનાથી ભિન્ન રહે છે, એમાં ભળી જતો નથી, તરતો છે, એમાં ડૂબી જતો નથી, બીજા પદાર્થમાં થઈ જતો નથી. રાગ શરીર વાણી આદિ પરદ્રવ્યોને નાયક જાણે છે છતાં તે પરદ્રવ્ય રૂપ થતો નથી. પુણ્ય પાપના ભાવો રાગ છે, અચેતન છે, તેમાં જ્ઞાન સ્વભાવનો અંશ પણ નથી. જ્ઞાન સ્વભાવ ચૈતન્ય ભગવાન છે, અનંત તેનો મહિમા છે. બહુ જ ટૂંકી પણ ઘણી મહત્વની વાત છે. તો આપણે આ રીતે આ ગાથામાંથી જે ગુરુદેવે વાત કરી એને બરાબર સમજ્યા, ઘણી વાત કરી છે. અને બધાને ખાસ આગ્રહ છે કે ગુરુદેવના પ્રવચન સાંભળવા. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.